તારીખ 3/8/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 645 અને 646 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 375
શરૂઆત કરી હતી ફરીથી આત્મા શાશ્વત છે તો તેની શક્તિઓ પણ શાશ્વત છે આત્મા અનાદિ અનંત અસ્તિત્વ ધરાવે છે સદાય હોવાપણા રૂપ સ્વભાવ એ પદાર્થની શાશ્વતતા છે જો પદાર્થ શાશ્વત હોય તો એના સર્વગુણો એની સર્વશક્તિઓ એની સર્વગુણ સંપત્તિ એ પણ શાશ્વત હોય એમ આપોઆપ ઠરે છે કેમ કે પદાર્થ એ શક્તિઓનું જ સ્વરૂપ છે અભેદથી કહીએ તો તે પદાર્થ છે ભેદથી કહીએ તો તે અનંત ગુણોનું સ્વરૂપ છે પણ એ તેની તે તત્વ છે પદાર્થ શાશ્વત છે તો તેની સર્વશક્તિઓ પણ અનાદિ અનંત શાશ્વત છે તેથી પોતાની કોઈ શક્તિ ક્યારે પણ નાશ પામીને ઘટી જશે ઓછી થઈ જશે અથવા કોઈ શક્તિમાં ઘસારો લાગતા નબળી પડશે એવું કદી બનતું નથી એના સામે જોઈએ તો સમ્યક દર્શન જ્ઞાન થાય એના સામે જોઈએ એટલે એક અર્થ તો એની સન્મુખ થાય પર સન્મુખતા મટે ને એની સન્મુખ થાય અંતર્મુખ થાય તો એને સમ્યક દર્શન અને જ્ઞાન થાય સમ્યક જ્ઞાન થાય અથવા તો એના સામે જોઈએ એટલે એનો આદર કરે સન્મુખ થઈને એનો આદર કરે એનો સત્કાર કરે એનો સ્વીકાર કરે કે હું આવો છું તો એને સમ્યક દર્શનને જ્ઞાન થાય સામે જોઈએ એના બે અર્થ છે કોઈ નથી કહેતા કે ભાઈ અત્યારે અમારા પરિવારમાં કોઈ મારી સામે જોતા નથી સામું જોતા નથી એટલે આદર સત્કાર કરતા નથી એક એવો અર્થ થાય છે એક સન્મુખ થવું એવો અર્થ થાય છે બંને અર્થ અહીંયા ઘટિત થાય છે શું કહે છે કે આત્મા શાશ્વત પદાર્થ છે તેની સન્મુખ થાય અથવા એમાં રહેલા જે ગુણ સ્વભાવો છે એ ગુણની જેને ઉપાદેયતા થાય ગુણની રુચિ થાય સર્વસ્વપણે પોતાનું સ્વરૂપ જ ઉપાદેય થાય તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય આત્મતત્વ અનંત શક્તિનો પિંડ છે તેનો જેને આદર નથી આત્મતત્વ અનંત શક્તિનો પિંડ છે તેનો જેને આદર નથી આદર શબ્દ અહીંયા લીધો છે પોતાની અનંત શક્તિનો જેને આદર નથી અથવા પોતાના અભેદ સ્વરૂપનો જેને આદર નથી જ્યારે પોતાના નિર્દોષ સ્વરૂપનો આદર ન હોય ત્યારે એને પુણ્યને પાપનો અનાદિનો આદર છે એની કિંમત છે એની મહિમા છે તે સંસારમાં રખડે છે એને સંસારમાં રખડવું ઉજળવું બંધ થતું નથી શું કહ્યું કે અનાદિથી જીવને પુણ્યનો અને પાપનો આદર છે પુણ્યના ફળમાં જે કાંઈ પુણ્યનો ઉદય આવતા પરિણામ થાય છે ને એને હરખ સુખ હરખ થાય છે ખુશી થાય છે ઠીક લાગે છે, સુવાય છે, એ બધા પાપના પરિણામ છે. એ પાપના પરિણામમાં પણ ઠીકપણાનો ભાવ રહ્યો તો એ પાપનો આદર છે. નહીતર કોઈ એમ કહે કે અમને પુણ્યનો ભલે આદર છે, પણ પાપનો ક્યાં આદર છે? અમે તો પાપને નિષેધીએ છીએ, પાપ તો કરવા જેવું જ નથી, એકાંતે વાત છે અમારી સમજણમાં. ભાઈ, તારા પાપ પરિણામમાં તને તારા પાપ પરિણામનો નિષેધ તારા પુણ્યના ઉદયના ભોગવતાને કાળે આવે છે? પાછી જો બારમા પુણ્યોદયથી અનુકૂળતાઓ થતા ઠીક પણ લાગે છે, એ તને પાપનો આદર છે? ઠીક. પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગવતામાં ખુશી, મજા, આનંદ, સુખ માને છો, એ પાપનો આદર છે? એ તો અસ્થિથી પકડાયું છે. પણ પ્રતિકૂળતામાં અણગમો થાય, એ પણ પાપનો જ આદર છે? ઠીક. જો અનુકૂળતામાં ગમવા પણ થાય, એ પાપનો આદર છે? તો આ પ્રતિકૂળતા નથી ગમતી, પ્રશંસા કરે ગમે છે, ને કોઈ નિંદા કરે તે ગમતું નથી, એ પાપનો આદર છે? ઠીક. આ માન અપમાનનું આ ગતિમાં વધારે છે, એટલે એ દ્રષ્ટાંત જરા ભેદથી વિચારવા જેવો છે, એવો ભેદ પાડીને વિચારવા જેવો છે. કે પોતાની પ્રશંસા થાય, પોતાનું સારું કહેવાય, લોકોની નજરમાં હું સારો ગણાવ, લોકો મને સારો ગણે એવું હું મારું વર્તન ગોઠવું, એવું બોલું, એવું વલણ રાખવું, નથી સારી વાત એમ કે છે. અહીંયા એ પાપનો આદર છે. એવા પુણ્ય કરવું, પાપ ન કરવું, એવા પુણ્ય કરવું, એ પુણ્યનો આદર છે. એ બધા પ્રકારમાં પોતાને શાશ્વત તત્વનો અનાદર છે. એ બધા અનાત્મ તત્વમાં, આશ્રવ અને બંધ તત્વમાં આદર છે, એ પોતાના શાશ્વત તત્વનો અનાદર છે. એમાં આવું છે. મોટે ભાગે તો એ દ્રષ્ટિ ખસતી જ નથી. લોકોમાં મારી પ્રતિષ્ઠા જળવાઈ રહે એ વાત તો બરાબર રહેવી જ જોઈએ, પછી બીજું બધું જે થવું હોય તે થાય. પણ આપણી પ્રતિષ્ઠાને આંચ અને હાનિ આવી થવી જોઈએ નહીં. આ મનુષ્ય ગતિનો તો મુખ્ય વૃત્તિનું પરિણમન છે મનુષ્યમાં. માનનો કષાય બાકીની ત્રણ ગતિમાં એટલો નથી જેટલો મનુષ્ય ગતિમાં છે. જાય કે ન જાય ક્યાં તારા હાથની બાજી છે? બીજા જીવોના પરિણમન તારે આધીન છે? કાંઈ તારે સત્યની સાથે સંબંધ છે કે તારે 50 વર્ષની પ્રતિષ્ઠા સાથે સંબંધ છે? કોની સાથે સંબંધ છે? અનંતવાર જી પ્રતિષ્ઠા મળી એથી અનંત ગણી મળી, જી પ્રતિષ ઠા મળી એનાથી અનંત ગણી અનંતવાર મળી. આત્માને લાભ થયો કે મફતનો હેરાન થયો, દુઃખી થયો અને પરિભ્રમણ થયું એ નફામાં, એટલો કાળ જન્મ મરણ કર્યો એ નફામાં. એ પુણ્ય પાપના આદરમાં જીવ સંસારમાં રખડે છે ત્યાં એને આત્માનો આદર રહેતો નથી. પણ અમને તો બે આદર છે. ઠીક. અમે તો આત્માનો આદર કરીએ અને પુણ્યનો પણ આદર કરીએ, પાપનો ન કરીએ. પણ આત્માનો આદર કરતા કરતા સાથે પુણ્યનો આદર કરીએ તો કે બે વાત કદી બનતી નથી. દુશ્મનને પણ ટેકો આપવું અને દુશ્મન ન હોય એને પણ ટેકો આપવું, બે વાત બનતી નથી. ખોટી વાત છે. રાગ ભાવ એ તો અરી છે, એ દુશ્મન છે. અરી અંતાણું કહ્યું કે નહીં, એ આત્માના દુશ્મન છે, વિતરાગ સ્વભાવના વિરોધી ભાવ છે. અરે આત્માના ગુણના તિરસ્કાર કરનારા છે. એવું 19મી ગાથા સમયસારની 19મી ગાથા એ કહે છે કે રાગાદી પરિણામ એ આત્માના તિરસ્કાર કરનારા છે, એનો પણ હું આદર કરું. જે આત્માનો તિરસ્કાર કરે એનો પણ આદર કરું ને હું આત્માનો પણ આદર કરું. એ વાતમાં કાંઈ માલ નથી, ખોટી વાત છે, બે વાત બની શકવાની નથી. એ વ્યવહારે દેવગુરુ શાસ્ત્રની વિતરાગતા જોઈને રાગના કાળમાં એવા પરિણામ થાય છે, પરંતુ એનાથી પણ ભેદ જ્ઞાન કરવાનો બોધ એ જ શાસ્ત્રોમાં આપેલો છે. છે કે નહીં? ભેદ જ્ઞાન તો એનાથી કરાયું છે કે નહીં? દ્રષ્ટિ તો એના ઉપર મૂકવાનો એકાંતે નિષેધ છે. રાગની દ્રષ્ટિ તો કરવાનું ક્યારે કોઈ પણ અપેક્ષાએ કહેવામાં આવતું નથી. ઠીક, તેથી રાગ ઉપાધિ નથી ને સર્વસ્વપણે પોતાનું સ્વરૂપ જ ઉપાધિ છે. એ વાત તો એ દ્રષ્ટિ નથી કરવાની એમ આવી ગઈ. હવે શું કેટલાક ભૂલ કરે છે કે દ્રષ્ટિ અપેક્ષાએ ભલે રાગ ન ઉપાધિ હોય, પણ જ્ઞાન અપેક્ષાએ તો રાગ ઉપાધિ છે કે નહીં? અથવા દ્રષ્ટિ અપેક્ષાએ રાગ ભલે પુદ્ગળ ન કહેવાય, પણ જ્ઞાન અપેક્ષાએ તો આત્માની પર્યાયમાં થાય છે, તેથી આત્માનો કહેવો કે નહીં, આત્માનો ગણવો કે નહીં? કે ભાઈ, વેદ જ્ઞાન કરવાનું જ્ઞાન સાથે હોય તો એ આત્માની પર્યાયમાં થાય છે, એવી તારી સમજણ કઈ ઠીક છે? સમજણની દ્રષ્ટિએ આમ તો દોષ તો આત્માનો છે, પણ આત્માનો દોષ છે એવું જ્ઞાન યથાર્થ ક્યારે? કે એ દોષ મટાડવાનો પુરુષાર્થ જાગે ક્યારે? જ્યાં સુધી શરીરમાં રોગ થાય ને એની ખબર ન પડે ત્યાં સુધી તો રોગ મટાડવાનો કોઈ ઉપાય થઈ શકતો નથી. હવે જ્યારે ખબર પડી કે આ રોગ થયો ત્યારે શરીરની અવસ્થાનો થયો માટે તો શરીરનો છે ને, એ ક્યાં બી બહારની ચીજ છે કે ના, એ બહારની ચીજ છે. રોગ છે એ બહારનું તત્વ છે, શરીરની બહારનું તત્વ છે. શરીરનો તંદુરસ્ત સ્વભાવ એનો પ્રતિકાર કરે છે, એને રેઝિસ્ટન્સ પાવર કહે છે તબીબી વિજ્ઞાનમાં. એનો નિષેધ કરે છે, પ્રતિકાર કરે છે એટલે એનો નિષેધ કરે છે. દુબળો માણા હોય સોજા ચડે, સોજા ચડે એટલે જરા હરખો દેખાય, હે સારું કે નહીં? દેખાવ તો સુધર્યો, રૂપાળો દેખાવ કોને ન ગમે કે મરી જાય. જો સોજાને પંપાળીને રાખી મૂકે ઝેર થઈ જાય. એ પગે સોજો આવે તો ડાક્ટર ના પડે કે જો આ પગે સોજો આવે છે પણ અંદર કિડની બગડી છે. શું પગનો હોજો પણ સંમત કરતા નથી તો માથાનો હોજો કોઈ સંમત કરે? હે ત્યારે આ પુણ્યમાં આદર ભાવ એ તો મિથ્યાત્વ રૂપ માથાનો સોજો છે, પગનો સોજો નથી. હે એને તો કોઈ કોઈ કાળે કોઈ રીતે સંમત કરી શકાય નહીં. પણ આ એક શાસ્ત્ર ભણતરની થતી ભૂલ છે કે દ્રષ્ટિ અપેક્ષાએ રાગ પરનો અને જ્ઞાન અપેક્ષાએ રાગ જીવનો. આપણે એને જીવનો માનવો, જીવનો જીવ કરે છે માટે જીવનો માનવો. પણ એ જીવ કરે છે ને જીવનો રાગ છે યથાર્થ ક્યારે? કે જ્યારે રાગથી પણ ભેદ જ્ઞાન કરવાની વૃત્તિનું ઉત્થાન થાય ત્યારે. રોગનું જ્ઞાન યથાર્થ ક્યારે? કે રોગ મટાડવાની વૃત્તિ આવ્યા વિના રહે નહીં ત્યારે. નહીતર તો એને રોગ રાખવો છે એ તો પરિભ્રમણમાં મરી જશે. પાપના પરિણામ છે. એકલા ચોખ્ખે ચોખ્ખા પાપના જ પોટલા છે. ભાઈ કશા વેપાર કરવાનો? હે, કરવું છે, મોસથી કરવું છે, શેનાથી કરવું છે? મોસે કરીને કરવું છે ને, એનાથી મને અનુકૂળતાઓ મળશે, એનાથી મારું મારી પ્રતિષ્ઠા વધશે, કાંઈક અંદર સેલ પીડ્યા છે, એનાથી હું સુખી થઈશ. એ જે સુખ બુદ્ધિના અભિપ્રાયથી જે કાંઈક પરિણામ થાય છે એ બધા તીવ્ર પાપના પરિણામ મિથ્યાત્વ સહિતના છે. આમ છે, પહેલા તો એ પરિણામ દુઃખદાયક છે ને મારે એનાથી છૂટવું છે એ ભાવના છે કે નહીં, ને છે તો કેટલી હદે છે. પછી બીજી ભાવનાનો વિચાર કરીએ આપણે ફેમિલીને. હે, એ પરિણામ મને જ દુઃખદાયક છે. તીવ્ર પાપના પરિણામ તો તીવ્ર દુઃખના ઉત્પાદક છે, એનું તો કાંઈ ભાન હોય નહીં, એ દુઃખનું તો ભાન હોય નહીં. અને કુટુંબની ફરજ છે પણ બધું સમજવા જેવું છે, બાંધી લાખની ઉગાડી વાખા એવું છે. એ જ કુટુંબના જરા ખામા થાય જોઈએ, હે, નહીં માનું તમારું કીધું એમ કહે જોઈએ, તમારું હવે નહીં ચાલે, ઘણા દિવસ ચાલ્યું તમારું, ઠીક છે, હે, શું થાય છે, મોટી ઉંમરે પૂન નબળા પડે છે, 50-60 પછી જેમ આયુષ નજીક આવે પછી આ અહીંયા જે ઉદયમાન હોય એના પૂન મોટા ભાગે કોઈને રહી જાય છે, નો વાત એવું નથી, એકાંત નથી, પણ લગભગ તો એવું બને. ત્યારે પછી એનું જે ઉપજણ હોય કુટુંબમાં, એનું જે ઉપજતું હોય ઉપજે નહીં, બધા માથું કાઢે, કુટુંબના સભ્યો બધા માથું કાઢે કે હવે બહુ આમનું કીધું માન્યું, હવે આપણે આપણું પણ આપણું ચાલવું જોઈએ કે ન ચાલવું જોઈએ, બધું એ કે એટલું થાય. હે, પછી કેટલી ફરજની વૃત્તિ આવે છે તપાસવી, ત્યારે એટલો દ્વેષ આવે કે બસ બિલકુલ આ નકામા છે, બિલકુલ નકામા છે, આ લોકો બધા નકામા છે, મારા માટે બિલકુલ નકામા છે. તમે હું બે મોટા છીએ ઘરમાં, આપણે લાગુ કરવું આપણામાં, હે, બરાબર છે. ત્રણ ભાઈમાં તમે મોટા, પાંચમાં મારો વાળો છે. એ મોટા થઈને કરવું નિષ્ફળ બુદ્ધિથી જો કર્યું હોય તો કોઈ અનાદર કરે, કોઈ નમાને, તો એને એમ થાય કે બહુ સારું, આપણે આપણી ફરજ પૂરી કરી, આપણી કિંમત ન કરે, પછી તો આટલું કર્યું એની કાંઈ કિંમત નહીં, કે કાંઈ નહીં, આપણે સ્પૃહાથી કરી હોય તો એ દુઃખ થશે, જો નિષ્ફળપણે કરી છે તો આપણે આપણી ફરજ પૂરી કરી. હવે એ લોકો પોતાની સંભાળ કરે એટલા તૈયાર થયા છે, જાગૃત થયા છે, સાવધાન થયા છે, હોશિયાર થયા છે, તો આપણી ફરજ પૂરી થઈ. હવે આપણું હિત કરવાની કોઈ ફરજ હોય તો એમાં જોડાઈએ, બહુ સારી વાત છે, તો કે આપણે આપણા હિતમાં જોડાઈ જઈએ. હવે એમ કહે છે કે તમારી ફરજ તમે બહુ વાર બજાવી, હવે આવશ્યકતા પણ નથી, તો હવે તું શું કરવા પરાણે ચોટે છો? એને પરાણે ઉલોજવાની જરૂર નથી. પૂન પાપમાંથી આગળ નીકળી ગયા. એ વ્યાપાર આદિ કરવાના પરિણામ પણ એકલા પાપના પોટલા છે, થોડું પાપ નથી, એમાં અનેક પ્રકારના પાપની પરંપરાના પરિણામ થાય છે, ઘણા પાપ થવાના પરિણામની પરંપરા ઊભી થાય છે. તેથી જેને આજીવિકાનું સાધન હોય એને તો વિશેષ રડવાનું તારે શું કારણ છે એમ પોતાના આત્માને પૂછી લેવું. શું કે તારે શું કારણ છે કે બે ટાઈમ મળે એટલું તો ગૂંથવણ થઈ ગઈ છે, હવે જાણવા નાખે છો તો પછી તું તારા આત્માનું કેદી કરીશ કે પછી કરીશ? તો કે તારે કોઈ દી કરવું નથી. જો પછી કરીશ એ અંદરથી જવાબ આવતો હોય તો જ્ઞાની એમ કહે છે કે તું જૂઠો છો, તારી દાનત ખોટી છે, તારે કોઈ દી કરવું નથી. આમ છે. અત્યારે એની મુખ્યતા લાભ ને એ મુખ્યપણે કરતા કરતા થતા થતા બાજુમાં બીજું જે થવું હોય તે થાય, સાઈડ બિઝનેસ ને જેમ ન થવું હોય તો. ગમે તે પરિસ્થિતિમાં ચલાવવું છે પણ સ્વરૂપનું સાધન છોડવું નથી, સ્વરૂપનું સાધન છોડીને કાંઈ કરવું નથી. એ વાત તો અંદરમાં પકડીને બેસી જવું જોઈએ, એમાં તો જરાય મચક ખાવી જોઈએ નહીં. પછી જે થાવું હોય તે થાવ, ન થાવું હોય તો ન થાવ. એક વાર ભલે ઉડાડીઓ કરવો પડે તો ભલે કરવો પડે. આ તો એવી રીતે મુમુક્ષું કહેવાય ને એવી રીતે વિચારે, બધું મારું, બધું જાળવું, બધું મારું સાચવું, બધું મારું બરાબર, દુકાનનું ઘરનું સચવાય રહે ને પછી અવકાશ રહે તો કાંઈક હું હવે આત્માનું કરું. એ તારી દાનત ખૂટી છે, તારે આત્માનું કરવું છે એ વાત અમે સ્વીકાર કરતા. એને પુણ્ય પાપનો આદર છે, આત્માનો અનાદર છે, એ જીવ સંસારમાં રખડે છે. એને અંતરનો વિશ્વાસ ન આવતા બહારનો વિશ્વાસ પ્રસિદ્ધ છે. જો આ ગુરુદેવે નાડ પકડી છે કે તને તારા સ્વરૂપમાંથી સુખ મળશે, સ્વરૂપનો આદર ને સાધન કરતા તારા સ્વરૂપમાંથી તને સુખ મળશે એ વિશ્વાસ તને નથી. તને એવો વિશ્વાસ છે કે બહારની અનુકૂળતાઓ હશે તો હું સુખી રહીશ, નહીતર હું દુઃખી થઈ જઈશ, નિરાધાર થઈ જઈશ, નિરાશ્રય થઈ જઈશ, અનાથ થઈ જઈશ, એવી એવો તારો ભય છે. એ એમ સૂચવે છે કે તને આત્માના સુખ સ્વરૂપમાં, સુખ સ્વભાવમાં વિશ્વાસ નથી, અવિશ્વાસ છે. તારા સ્વરૂપમાં વિશ્વાસ નથી ને તારો તારા સ્વરૂપમાં સુખ છે એવું કહેનારા ગુરુ અને શાસ્ત્ર ઉપર પણ તને વિશ્વાસ નથી. આમ છે. બે વાત છે એ તા માટે લીધું કે પાછળ એમ આવે છે કે પાણીમાં અમુક પ્રકારની ગોળી નાખે ને ઝાડા થાય એનો વિશ્વાસ લાવે, કબજિયાત થઈ ગઈ હોય તો કે આ ગોળી પાણી હારે પી જાવ, આ રેચની ગોળી છે તો એ ડાક્ટર ઉપર વિશ્વાસ કરે છે. એમાં વિશ્વાસ નથી લાવતો કદાચ મરી જાવ તો. આ દવા ઉપર પોઈઝન તો લખેલું છે લાલ અક્ષરથી, તમે ગોળી આપી પણ એ કાગળ ફાડવાનું એમ વાંચ્યો એના ઉપર તો લાલ અક્ષરથી લખ્યું હતું પોઈઝન, ક્યાંક હું મરી જાવ તો એ અવિશ્વાસ નથી લાવતો. અને એ તો તને સલાહ આપે છે, એ પોતાની પેટ ભરવા માટે આપે છે, પાછો નિષ્ફળતાથી સલાહ આપતો નથી. ફીલે છે કે નહીં? આ નિષ્ફળપણે ગુરુ તને કહે છે કે ભાઈ અમારે તો આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, તારી પાસેથી તો કાંઈ જોઈતું નથી પણ આ જગતમાંથી કાંઈ જોઈતું નથી. એવા નિષ્ફળપણે જે ઉપદેશને આપે છે એના ઉપર તને વિશ્વાસ નથી કે તારા આત્મામાં સુખ છે, એટલે તું આત્માનો આદર કરતો નથી ને પુણ્ય પાપનો આદર કરે છો. એ તને શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ નથી. શ્રી ગુરુ એમ કહે છે કે અમે જે કહીએ છીએ જીનેન્દ્રની પરંપરામાં જીનેન્દ્રોએ કહેલું તે બધું અમે કહીએ છીએ, તો તને જીનેન્દ્રના વચન ઉપર પણ વિશ્વાસ નથી. એ વાત એમાં આવી ગઈ. હવે તું ભગવાનનું માનતો નથી તો માનીશ કોનું તું? કે તું કોઈનું માનતો નથી. આમ થયું. પછી પરિભ્રમણ ન થાય તો બીજું થાય પણ શું? શું કહે છે કે એને અંતરનો વિશ્વાસ ન આવતા અને અંતર સ્વરૂપ બતાવનાર એવા દેવગુરુ શાસ્ત્ર ઉપર પણ એને વિશ્વાસ ન આવતા બહારનો વિશ્વાસ પ્રસિદ્ધ છે. કોઈ તર્ક કરશે ભાઈ વિશ્વાસ વગર કાંઈ પગે લાગીએ છીએ, આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બેસીએ છીએ શાસ્ત્ર પાસે, ભગવાનને પણ રોજ પૂજા કરીએ અષ્ટદ્રવથી, વિશ્વાસ નથી કે જો તને પુણ્ય પાપનો આદર છે તો એ દેવગુરુ શાસ્ત્રનો આદર તને ખરેખર તો નથી જ, આમ છે. આદર નથી એટલે વિશ્વાસ પણ એના ઉપર નથી જ, આમ છે. વિવાદમાં એવું બન્યું કે ગુરુદેવ આમ કહે છે, ગુરુદેવ આમ કહે છે પણ શાસ્ત્રમાં એવું છે. ભલા માણસ, ગુરુદેવ સાક્ષાત એમ કહે છે, પછી શાસ્ત્રને ક્યાં ગૂંચવા જાશ તું? એનો અર્થ જ એમ છે કે તને ગુરુદેવ ઉપર વિશ્વાસ નથી. તારા અભિપ્રાય પ્રમાણે કોઈ વાત નથી ગૂંઠવાતી તો તું ગુરુદેવના વચન કે વલણને ગૌણ કરીને અનાદર કરીને, ખરેખર તો અનાદર કરે છે, શાસ્ત્રને શોધવા જાય છે. એ એમ બતાવે છે કે તને પ્રત્યક્ષ ગુરુ ઉપર વિશ્વાસ નથી, આમ છે. શ્રીમદજીએ પત્રોમાં કોક વાર એવું લખાણ કર્યું છે કે આ અમે કહીએ છીએ તે શાસ્ત્ર છે, શાસ્ત્રમાંથી ક્યાંક મળી આવશે પણ કદાચ ન મળે તો પણ અમે કહીએ છીએ તે શાસ્ત્ર જ માનજો. આવું પત્રમાં આવું લખે છે, તો હજી પત્રો શાસ્ત્ર લખવા નથી બેઠા, એક વ્યક્તિગત પત્ર લખે છે એમ આવું લખે છે. એવું લખવાનું કારણ શું છે કે જીવને અજ્ઞાનપણે એવી વિચિત્રતા રહી જાય છે કે જ્ઞાની તો કહે છે પણ શાસ્ત્રમાં એમ હશે કે નહીં હોય, પોતાના અભિપ્રાયની સાથે મેળ ન ખાય ત્યારે એને થોડો એવો તર્ક અંદરથી પ્રશ્ન ઊભો થાય છે. એને કહે છે કે ભાઈ એવી વાત બિલકુલ અયોગ્ય છે, એ વાત સ્વચ્છંદને પ્રસિદ્ધ કરનારી વાત છે અને એ તને તારા આત્મા ઉપર વિશ્વાસ નહીં આવે. એને કારણે શું થશે નુકસાન કે તારો જે સુખ સ્વભાવ ને તારો જે જ્ઞાન સ્વભાવ એના ઉપર તને વિશ્વાસ આવશે નહીં. શું કહે છે, પાણીમાં અમુક પ્રકારની ગોળી નાખે અને ઝાડા થાય એનો વિશ્વાસ લાવે, પણ આત્મા એમાં શું થાય છે કે મૂળ તો દરદ થયું હોય છે, દરદ થાય તો મટાડવાની ગરજ જાગે. શું થાય છે, શા માટે વૈદ ડાક્ટર પાસે જાય છે કે એને દર્દ થાય છે, દુઃખ થાય છે, એ મટાડવા માટે ગરજું થઈને જાય છે. આ જે સામાતર કાઢે છે કે શાસ્ત્રમાં છે કે નહીં, તમે કયો છો પણ શાસ્ત્રમાં છે કે નહીં, એને હજી દર્દ થતું નથી, દર્દી થઈને નથી આવ્યો, ગરજું થઈને આવ્યો નથી. એટલે બધા ઉફાન બધા સ્વચ્છંદના પ્રકાર ઉભા થાય છે, પણ આત્મા અનંત શક્તિવાન છે તેનો અજ્ઞાની વિશ્વાસ કરતો નથી. શ્રી ગુરુ વારંવાર બતાવે છે, આત્મા બતાવે છે ને અનુભવ કરવાનો ઉપાય પણ બતાવે છે, છતાં અજ્ઞાની એનો વિશ્વાસ કરતો નથી, એને વિશ્વાસ નથી આવતો. આમ કહેવા કે હોય કે નહીં, આમ કહે કે નહીં, આ આમ હશે કે તેમ હશે, એનો એને અંદરથી વિશ્વાસ આવતો નથી. એ 645 થયો. પ્રશ્ન શું છે એમાં? એ તો એવું છે કે એને ભયથી કરે છે, એટલે એનો અર્થ કે પોતાનું કાર્ય સાધવાની ગરજ તો છે જ છે ને, બસ એ ગરજ છે એમ ગરજું થઈને એ માને છે. માનવાનું થાય ત્યારે પોઈન્ટ કેટલો છે દ્રષ્ટાંતમાં, કે ગરજું થઈને માને છે, પોતાનું કાર્ય સાધવાની એને ગરજ છે, એની ફી આપે છે, એનો વિશ્વાસ કરે છે. એમ શ્રી ગુરુના જિનેન્દ્રના શાસ્ત્રના વચન ઉપર તને કેટલો વિશ્વાસ છે, અને તારું સંસાર પરિભ્રમણનું અને સંસાર રોગ ટાળવાની કેટલી ગરજ છે, અને એ રોગનું તને કેટલું દુઃખ છે, એ વાત સામે સામે તપાસી લેવી જોઈએ. એમ છે, જો એ દેવગુરુ શાસ્ત્ર તને તારો સંસાર રોગ બતાવે છે તો એ રોગનું નિદાન સાચું થયું. રોગ વૈદ્યની ડાક્ટરની પરખ કેવી રીતે થાય છે કે એનું નિદાન સાચું પડે તો એના ઉપાયમાં વિશ્વાસ કરવામાં આવે છે, ઠીક ને? ત્યારે દર્દી એમ વિચારે છે કે ડાક્ટરનું નિદાન તો બરાબર છે, મારા પેટમાં શું થાય છે એની એને ખબર પડે છે. એમ એના જે દુઃખના રાગાદી દોષના જે કારણો છે એની નાડ તપાસીને કહે છે કે જો ભાઈ તને આ રોગ છે એ આ કારણે છે, આ પ્રકારનું દર્દ તને થશે. અનુભવની વાતો કરે છે, રાગ દ્વેષ મોહ પુણ્ય પાપના પરિણામના માં અનુભવ થાય છે, એ અનુભવનું પૃથક્કરણ કરીને બતાડી દે છે કે જો ભાઈ આટલું આટલું તને થાય છે, તો આની અંદર ભલે તું એમ કે મને દીકરાના લગ્નમાં બહુ હોશ આવી, પણ મને થાક લાગ્યો એમ બતાવે છે કે તે ઉપાધિ ઘણી કરી હતી, હાશ અમારા મહેમાન ઘરેથી બધા જાણે હોય એકલા એમ હાશ હવે બુજો ઉતર્યો, પણ હોશ તો બહુ હતી, ખુશી ખુશી થઈ ગયો હતો, પણ એ હાશ થઈ ગયો એ બતાવે છે કે ઉપાધિનો બુજો ઘણો હતો, હવે નિરુપાધિ પણ થઈ ને ઉપાધિ ઓછી થઈ ત્યાં શાંતિ થઈ. તો એ દુઃખ હતું એ તને ખબર ન પડી, પણ ઉપાધિ ભાવનું પૃથક્કરણ કરે ત્યારે એમાં દુઃખ છે એ જ્ઞાની સમજાવી શકે છે, ગુરુ સમજાવી શકે છે. ત્યારે એને એમ લાગે છે કે જો મારા અનુભવને હું નથી સમજતો, એટલા જ એટલું જો આ સમજતા હોય તો એમની વાત કાંઈક આ વિષયની અંદર માનવા જેવી તો ખરી છે. ૬૪૫ થયો, આત્માની રૂચિવાળા ઘણા લોકો એમ કહે છે કે આવી ભંગજાળમાં પડવું રહેવા દો, આ બધી તત્વજ્ઞાનની પિષ્ટ પિંજાણ અમારું મગજ ખરાબ કરે છે. આ કેટલી જાતની તમે વાતો કરો છો, હજાર જાતની આવી બધી વાતો, આત્માને આત્મા આમને આત્મા આમને ફલાણું આમને ઠીકણું આમને, આ બધી માથાકૂટ તો અમારું મગજ પાકી જાય એવી છે. એને આત્માના સ્વરૂપની સૌ સુખની જ અરુચિ થઈ છે. એને જેમ અફીણિયાને ઝેર સારું લાગે છે, અફીણ રૂપી ઝેર એને સારું લાગે છે, એવી એની સ્થિતિ છે. વ્યાપી ગયું છે ઝેર એને, આત્માની અરુચિનું ઝેર એને વ્યાપી ગયું છે, એટલે એ ઝેરનો નાશ કરવાની જડીબુટ્ટી આવે ત્યાં એને એમ થાય કે ના એ નહીં એ નહીં એ મને ન ફાવે, મને એ ફાવે જ નહીં ને, ભાઈ ફાવવું ન ફાવવાનો સવાલ નથી, આ તારું ઝેર ઉતારવાની વાત છે. એ રુચિ અરુચિમાં એવું છે, શીખડાવવું પડતું નથી. આત્માની અરુચિ વાળાને શીખડાવવું પડતું નથી કે તું આત્માના બોધનો નિષેધ કર. એ તો અંદરથી અરુચિમાંથી સિદ્ધ ઉકરાટો આવે છે. આ બધી આત્માની વાતો, આત્મા ફાત્માની વાતો, આ બધું અમને કાંઈ ફાવે નહીં, અમને સીધું બતાવી દો કે આ કરો, એટલે અમે કરવા માંડી પડીએ. તમે એમ કહો કે આટલું દાન દઈ દો તો છે અમારી પાસે, તમે આપી દઈએ, અમારી તાકાત છે. હા, કોઈ શરીરની હરખાઈ વાળાને એમ કે 25 ઉપવાસ ખેંચી કાઢે તો કે એ કબૂલ, જોરથી તમારે કરી દઉં. હા, અને કોઈ હઠીલા સ્વભાવ વાળાને એમ કે આટલી પ્રતિજ્ઞા લઈને બેસી જા તો કે મક્કમ, એમાં કાંઈ આપણને કહેવું પડે નહીં. આ મનબળ, તનબળ ને ધનબળ, તન મન ને ધનની અર્પણતા કરનારા નીકળે, પણ એ રીતે કાંઈ કામ થાય એવું નથી. એ કે છે આત્માની વાતો જવા દો, એ કાંઈ અમને ફાવતું નથી, એ કાંઈ અમારું મગજ કામ કરતું નથી. કે છે તારી અરુચિ છે ભાઈ, તને આ તત્વજ્ઞાનનો વિષય જો ભૂંડગાળ લાગે છે તો તને આત્માની સુખ પ્રાપ્તિની ગરજ નથી. એનો અર્થ એ છે કે તને ગરજ નથી, તને દુઃખ મટાડવાની ગરજ થઈ નથી. બાકી તો ગરજુ દર્દી તો ડાક્ટર જેમ કે એમ કરે. એમ કે ભાઈ તમે, તમારું ગળું ખરાબ થઈ ગયું છે એનું કારણ આ દાંત છે, દાંતમાં રસી થાય છે ને એ તમારા ગળાને ખરાબ કરે છે, દાંત બધા કટાવી નાખો. તો બધા કટાવી નાખે ઠીક, જન્મથી જે અવયવ હોય એમ કે કાઢી નાખો, કાપી નાખો, તોડી નાખો, કબૂલ. કેમ કે એને રોગ મટાડવો છે. અહીંયા એને રોગ મટાડવો નથી એટલે એને એમ થાય છે કે આ બધી ભંગ જાળ લાંબી લાંબી માથાકૂટ, આમને ફાવતું નથી. આપણે તો આત્માનું કલ્યાણ કરો, સીધે સીધું કલ્યાણ થાય એવું કઈક બતાવો. આ બધી સમજણની વાત અમને બેસતી નથી ને અમારું મગજ એમાં કામ કરતું નથી. કોઈનું વધારે મગજ હોય પણ અમારું એવું મગજ નથી, અમને તો કઈ યાદ રહેતું નથી, અમને કઈ એવું વિચારવામાં કઈ આવડતું નથી. ભાઈ બધું તને આવડે છે, તારા હિતનું કાર્ય કરતા તને આવડે છે, પણ તારે કરવું હોય તો ને એમ કે છે. નાચવું ન હોય તો નાચનારી એમ કહે કે આંગણું વાંકું છે, એના જેવી વાત છે. એમ એને હિત ન કરવું હોય તો એને તત્વજ્ઞાનનો વિષય, એના દુઃખ મટાડવાનો ઉપાય એને ભંગજાળ સમાન લાગે છે. એ તો એમ કહે છે કે એ એક જ વાત રાખો, એ એક જ વાત રાખો તો કહે કે તેનામાં એને એમ કહે છે, જ્ઞાની એને એમ કહે છે કે આમ એક વાતથી અમને કોઈ કલ્યાણ કરવાનું બતાવી દો, તનથી મનથી કે ધનથી. તો કહે છે કે તેનામાં વ્યવહારે પણ પાત્રતા નથી. કાલે વિશે ચાલ્યો હતો, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા વાળા જીવોને પાત્રતા મુખ્ય વાત છે. બુદ્ધિ ઘણી હોય ને ઘણા શાસ્ત્રો ભણી શકે, એ કઈ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે આવશ્યક ચીજ છે એવું નથી. અથવા ત્યાગ કરી શકે ઘણો, આ છોડી દઉં, તમે કયો એ વસ્તુ છોડી દઉં, આપણે કોઈ વાંધો આવે એવું નથી. ઘણું મન મક્કમ રાખ્યું છે, તમે ગમે તેમ કહો તો ત્યાગથી રહેવાની આપણી તૈયારી છે, એ પ્રશ્ન નથી. આ ચારિત્ર ગુણનો ક્ષોભ સમ કષાયની મંદતા અને જ્ઞાન ગુણનો ક્ષોભ સમ બુદ્ધિનો ઉઘાડ, એ બેથી પાત્રતા કોઈ જુદી ચીજ છે એમ કહે છે. એની અંદર આવશ્યકતા, આવશ્યક ચીજ એ છે, એ વિના મોક્ષ માર્ગમાં પ્રવેશ થતો નથી. જેમ કોઈ મોટી પરીક્ષામાં એની એન્ટ્રન્સની પરીક્ષા લેવામાં આવે છે, દાખલ થવા માટેની પરીક્ષા, કે ભાઈ આ વિષયમાં આને દાખલ કરવો કે ન કરવો, મફતની ગરબી થાય કે એને એનો ટેસ્ટ કરીને દાખલ કરવો, એ મોક્ષ માર્ગમાં પાત્રતા વાળો જીવ દાખલ થાય છે, એ મોક્ષ માર્ગના વર્ગમાં એને આવવાનો અધિકાર છે, એવું પણ એ વિષયની અંદર પ્રસિદ્ધ છે. જ્યાં એ વિષય ચાલે છે એ વિષયની અંદર એ વાત બહુ પ્રસિદ્ધ છે. તો કહે છે કે આત્માની અરુચિવાળા જીવો, આત્માના સ્વરૂપની ને સ્વરૂપ પ્રાપ્તિની ઉપાયના તત્વજ્ઞાનના વિષયને ભંગજાળ જાણે અને એનાથી દૂર જવા ચાહે, એની અરુચિ કરે, તો એનામાં વ્યવહારે પાત્રતા નથી. પછી ભલે ત્યાગી દેખાતો હોય કે પછી ભલે વિદવત્તા વાળો દેખાતો હોય, તો પણ એમાં પાત્રતાનો સવાલ રહેતો નથી. એમ છે, એ વ્યવહાર પાત્રતાનો વિષય લીધો છે અહીંયા. રુચિની મુખ્યતા કરીને એ વાત કહી છે.